તારીખ 22/1991 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 126 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 36
વેદનામપૂર્વક સ્વાનુભવ થાય છે, વેદનામપૂર્વક સમય દર્શન થાય છે અથવા ધર્મ થાય છે. સમ્યક દર્શન અને સ્વાનુભવ કરવાની વિધિ વેદજ્ઞાન છે, વેદજ્ઞાન એ વિધિનો વિષય છે. આ પ્રશ્ન આપણે વેદજ્ઞાન કેવી રીતે કરવું એ જાણવાનો આવે છે. સામાન્ય પરિભાષામાં જ્ઞાન અને રાગનું જુદા પણ કરવું એને ભેદ જ્ઞાન કહે છે, અને એ તો પરિભાષા છે. પરિભાષા એટલે વ્યાખ્યા, પણ એ કાર્ય કેવી રીતે કરવું એ વિષય રહસ્યમય છે, એ વિષય સૂક્ષ્મ છે, અને એ જો કરતા આવડે તો અવશ્ય અવશ્ય ધર્મની પ્રાપ્તિ થાય છે, આત્મની અવશ્ય થાય છે. ચૈરૂપ્યનું જળદૂપતામ છે વૃદ્ધો કૃત્વા વિભાગનું ગયો અંતર દારણ દારણીનો પરિતો માનુષ્ય રાગસ્ય છે. વેદજ્ઞાન ઉદેતે નિર્મલંગમ મુરધ્વમ અધ્યાસિતાઃ શુદ્ધ જ્ઞાન મનોગમ એક અધુના સંતોષ્યુતા. ઇદં વેદજ્ઞાનમ ઉદેતિ એટલા શબ્દનો અર્થ કરે છે. ઇદં એટલે પ્રત્યક્ષ, એવું વેદજ્ઞાન અર્થાત જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. ત્યાંથી ટીકા શરૂ કરી છે. જે કાર્ય કરવાથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે, પોતાના મૂળ સ્વરૂપનો શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે, અનુભવ ગોચર થાય છે પોતાનું સ્વરૂપ, એટલે કે વેદજ્ઞાન પ્રગટ થાય છે. વેદજ્ઞાન મોક્ષ માર્ગમાં આત્મજ્ઞાન સ્વરૂપ છે. મોક્ષ માર્ગ પહેલા જે વેદજ્ઞાનનો પ્રયત્ન છે એનું ફળ સ્વાનુભવ અને આત્મજ્ઞાન છે. અહીંયા વેદજ્ઞાન ઉદય થાય છે એટલે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ જ થાય છે એમ પંડિતજી અર્થ કરે છે. કેવું છે તે અનુભવન અથવા વિજ્ઞાન અથવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કેવો છે કે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણતિથી રહિત છે. શુદ્ધ સ્વરૂપના અનુભવમાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, કોઈ પણ પ્રકારનો વિભાવ નથી. શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે શુદ્ધ પરિણામ સ્વરૂપ છે. શુદ્ધતામાં અશુદ્ધતા નથી અને અશુદ્ધતામાં શુદ્ધતા નથી. મોક્ષ માર્ગ મિશ્ર ધર્મ સ્વરૂપ હોવા છતાં એટલે મોક્ષ માર્ગી જીવને કેવળ શુદ્ધતા હોય તો એ મોક્ષ માર્ગી સાધક નહીં રહેતા સિદ્ધ થાય છે, સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. પણ અશુદ્ધતા હોવા છતાં અશુદ્ધ અંશમાં શુદ્ધ શુદ્ધતા નથી અને જે શુદ્ધ અંશ પ્રગટ થયો છે એમાં અશુદ્ધતા નથી. એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ શુદ્ધ પરિણામ સ્વરૂપ હોવાથી એમાં રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણતિ નથી, એનાથી રહી છે. વળી કેમ છે તે ભેદ જ્ઞાન કે શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન તેના સમૂહનો પુંજ છે. આ એક શુદ્ધ સ્વરૂપનું અસ્થિથી નિરૂપણ છે, શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરે છે. જે જ્ઞાન શુદ્ધ સ્વરૂપને પોતાના રૂપે ગ્રહણ કરે છે અભેદ ભાવે કે હું શુદ્ધ આત્મ સ્વરૂપે છું, એવું જ્ઞાનમાં એકાકાર થઈને ગ્રહણ થવું, અને ગ્રહણ થવું એટલું જ નહીં પણ ઘનિષ્ઠપણે ગ્રહણ થવું, જ્ઞાન ઘન એમ કહે છે. શુદ્ધ જ્ઞાન ઘન અને ઓગ એટલે એનો પુંજ છે, એ પણ સમૂહતા અથવા ઘનિષ્ઠપણ દર્શાવે છે. શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન તેના સમૂહનો પુંજ છે. અહીંયા એમ કહેવું છે કે સામાન્ય રીતે જ્ઞાનને તો લોકો જ્ઞાન સમજે છે કે જાણે કે જ્ઞાન, અહીંયા સ્વરૂપાનુભવમાં અનુભવ કરે તે જ્ઞાન એમ કહેવાય. અનુભવ કરે એમાં જાણવું આવી જાય છે એમ કહેવાની પણ જરૂર નથી, પણ અનુભવ કરે છે અને જ્ઞાન ઘન પણ અનુભવ કરે છે એ વાત બે પ્રકારે છે. એક સામાન્ય રીતે એમ કહેવાય કે આત્મા પોતાનો અનુભવ કરે છે જ્ઞાન દ્વારા, અને જ્યારે જ્ઞાન દ્વારા અનુભવ કરે છે ત્યારે જ્ઞાનનું ઘનિષ્ઠપણ ઉત્પન્ન થાય છે, જ્ઞાન ઘન થઈને અનુભવ કરે છે એવું એક સ્વસંવેદનનું ઘનિષ્ઠપણ એમાં રહેલું છે. અને એ સ્વસંવેદન ઉપર ઉપરના ગુણ સ્થાને વિશેષ વિશેષ ઘનિષ્ઠ થતું જાય છે. જેમ કે આપણે ભગવાનની પ્રતિમા અનેક પ્રતિમા વિરાજમાન કરીએ છીએ સ્થાપના વિશેષ દ્વારા, અરિયંત દેવની પ્રતિમાને મંદિરજીમાં વિરાજમાન કરીએ છીએ. અનુભવ પ્રકાશમાં દીપચંદજી એમ કહે છે કે આ દેવની સ્થાપના શા માટે, એમની જે મૂર્તિ છે એ મૂર્તિમાં અનંત સ્વસંવેદન વ્યક્ત થાય એવો એક પ્રકાર બાહ્ય દેખા બાહ્ય દેદાર પણ એવો રહેલો છે કે જેમાં એમનું અનંત સ્વસંવેદન પણ વ્યક્ત થાય છે, પ્રસિદ્ધ થાય છે, કે જેની પ્રસિદ્ધતા જોતા એ પ્રતિમાજીના દર્શન કરનારને પણ સ્વસંવેદનનું સ્મરણ થાય છે અથવા સ્વસંવેદન ઉપજવાનું એક નિમિત્ત કારણ થાય છે. બહારમાં પણ કેટલાક વ્યવહારિક પ્રેક્ટિકલ પ્રસંગો છે આ વાત સમજાય છે કે કોઈ માણસ ખૂબ દુઃખી હોય, અત્યંત દુઃખી હોય, તો એના અત્યંત દુઃખ ભાવને જોઈને બીજાને દુઃખ થાય છે કે નથી થતો? કઈ લાગતું હોય તો ન હોય પોતાને, પણ બીજાના અત્યંત દુઃખીપણાને જોઈને જોનારને પણ દુઃખ થાય છે કે નથી થતો? તો અત્યંત સુખી છે, અનંત સુખી છે, એના જોનારને સુખ થવાનો સંભવ ખરો કે નહીં? આ પ્રેક્ટિકલ સાઈડ છે, વાત છે, તો રોજિંદો અનુભવ છે. ઘણા દુઃખી જીવોને જોવામાં આવે એનું વ્યક્ત દુઃખ વિલાપ કરતા હોય, એવું રુદન કરતા હોય કે એના જોનાર ગળી પડે, એવું પિક્ચર ની અંદર શું થાય છે? જોવે છે ને સિનેમાની અંદર કરુણ દ્રશ્યો આવે છે, કરુણ દ્રશ્યોમાં રોતા હોય છે, એ તો ખાલી અભિનય હોય છે, એને કાંઈ અંદરથી કાંઈ હોતું જ નથી, છતાં એને જોનાર ગળી પડે છે કે આંખમાં આંસુ આવી જાય છે. એ એક નિમિત નૈમિત સંબંધ છે અને એવું પ્રકાર ઉત્પન્ન થાય છે. જીવની એ પ્રકારની નિમિત નૈમિત સંબંધ વાળી સંસારમાં અવસ્થા છે, સંસારી જીવન. અને એટલા માટે જ્યાં સુધી સાધક દશા છે, અપૂર્ણતા છે, રાગાદી ભાવ છે, અથવા નિમિત નિયમિત સંબંધ ધરાવે એવી જીવની અવસ્થા છે, ત્યાં સુધી આ સ્થાપના નિક્ષેપ આવ્યું. મુનિરાજ પણ ભગવાનના દર્શન કરવા મંદિરમાં પધારે છે, ભાવ કેમ કે એમનો પણ ઉપયોગ બહાર જાય છે, ઉપયોગ બહાર જાય છે તો નિમિત નિયમિત ભાવને અસર આવ્યા વિના રહેશે નહીં. મુનિરાજને પણ સંઘનો ઉપદેશ આપે છે કે સત્સંગ કરવો પણ અસત્સંગ કે સુસંગ કરવો નહીં. સંઘમાં દ્રવ્યલિંગી મુનિ હોય તો એનો સંગ કરવાથી આચાર્ય ના ફરમાવે છે, મનાઈ કરે કે એનો સંગ કરવો નહીં. એ તમારો સંગ કરવો બીજી વાત છે, તમારે એના સંગમાં ન જાઓ. પ્રીતિથી રુચિથી એના પ્રત્યેના સંઘને ચાહવો ઈચ્છવો એને સંઘ કર્યો એમ કહેવામાં આવે છે. તો એ વાત ક્યાં સુધી છે કે છઠ્ઠા ગુણસ્થાને ઉપયોગ જ્યાં સુધી બહાર જાય ત્યાં સુધી એ ઉપયોગ ક્યાં જાય ને ક્યાં ન જાય એનો વિવેક હોવો જોઈએ. સાધન દશામાં એવો વિવેક ન હોય તો તે અવિવેક છે અને અવિવેકનું ફળ પણ આવે છે, વિવેકનું પણ ફળ તદનુસાર આવ્યા વિના રહેતું નથી. અનંત સ્વસંવેદનની એક મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ નથી, ધાતુની મૂર્તિ નથી, પણ અનંત ઘનિષ્ઠ અત્યંત જેનો હદ નથી એવું સ્વસંવેદનની મૂર્તિ છે. જો એવી રીતે દર્શન કરવામાં આવે તો પોતાનું જે સ્વસંવેદન સ્વભાવ છે, નિજમાં નિજને વેદવાનો જે સ્વભાવ છે, એ સ્વભાવનું સ્મરણ, એ સ્વભાવની વિદ્યમાનતા, એ સ્વભાવની જાગૃતિ આવ્યા વિના રહેન નિમિત નિયમિત સંબંધ છે. જેમ પેલામાં રડવું આવે છે આમાં આવ્યા વિના રહીએ નહીં. જોકે અહીંયા પ્રશ્ન તમે કરતા નથી, પણ થોડોક અહીંયા પ્રશ્ન થાય એવો અવકાશ છે કે સ્વસંવેદન કેવું હોય એની જ ખબર નથી તો પછી આ અનંત સ્વસંવેદનની મૂર્તિ છે એ કેવી રીતે જોવે? કેટલો ઉજ્જવળ પરમાણુનો દેખાવ પણ ભગવાનની પ્રતિમાજીની અંદર પ્રસિદ્ધ છે. આપણા દિગંબર મંદિરોમાં ભગવાન ને ધ્યાનસ્થ મૂર્તિ હોય છે, ખરગાસને હોય છે, પદ્માસને હોય, આસન તો બે છે અને ધ્યાનના પણ બે જ આસન છે. તો જે આસન પદ્માસને વિરાજમાન છે માનસે અહીંયા, તો એમની મુદ્રા જોતા શાંતતા સમજી શકાય છે, એમની અનંત શાંતિ છે એ વ્યક્ત થાય છે એમની મુદ્રામાં, એમનું અંતર્મુખ પણ વ્યક્ત થાય છે. મિત્રો માસિકાગ્ર દ્રષ્ટિ છે તો એમનું અંતર્મુખ પણ વ્યક્ત થાય છે અને સ્વસંવેદન અંતર્મુખ ભાવમાં ઉત્પન્ન થાય છે. કેમ કે સ્વસંવેદન તો એ છે કે જ્ઞાનને પોતાનું સ્વયંનું વેદન, તેને સ્વવેદન અને સ્વયંનો સમ્યક પ્રકારે સારી રીતે ઘનિષ્ઠપણે વેદન, તેને સંવેદન કહેવામાં આવે છે. આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે. શું કહે છે કે જ્યાં કરા કાંઈ પણ આગું પાછું થાય તેમાંથી ભક્તા વારમાં આવે છે, એમ આત્માનો જે સ્વભાવ છે એ એકદમ સમૂહ જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાનની અંદર જે વેદવાનો સ્વભાવ છે એ સંવેદન સ્વભાવ છે. ખરેખર તો જ્ઞાન કદી પણ પોતાના જ્ઞાન વેદનનો ત્યાગ કરતો નથી. વસ્તુ સ્થિતિ તો આ છે કે જ્ઞાન કદી પણ પોતાના જ્ઞાન વેદનનો ત્યાગ કરે એ બની શકતું નથી, અને એને જ્ઞાનનો જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ કહેવામાં આવે છે. તો કે મિથ્યા દ્રષ્ટિને પણ અભ્ય દ્રષ્ટિને તો જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ હોય, મિથ્યા દ્રષ્ટિને પણ 17-18 ગાયમાં છો કે આબાળ ગોપાલને સદાય અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. ત્યાં તો વેદન શબ્દ નહીં સિવાય તો ભગવાન આત્મા લઈ લીધો છે. કેમ ભગવાન આત્મા કહ્યો કે સ્વપણે વેદાતો જ્ઞાન તે આત્મા આત્મા છે, આથી આત્માનું ગ્રહણ છે. ગ્રહણ કહો, વેદન કહો, અનુભવ કહો, જો અહીંયા શું શબ્દ વાપરો છે, શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, એ ગ્રાહક શબ્દ લીધો છે ને, શુદ્ધ સ્વરૂપનો જાણનાર શબ્દ અહીંયા નથી લીધો, શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન તેના સમૂહનો કુંજ છે, જ્ઞાનનો સમૂહ છે. ઘનિષ્ઠપણે જ્ઞાન ત્યાં પરિણ્યું છે. અનુભવ કાળમાં જ્ઞાનનું જ્ઞાન વેદન ઘનિષ્ઠ છે. ઘનપણું છે એને કેવી રીતે સમજવું, કેમ કે આ ભાવનું ઘનપણ છે. પરમાણુનું ઘનપણ સમજાય, જે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય તેને ખ્યાલ આવે કે જે વરાળના પરમાણુ છે એ પાણી છે, H2O, અને એ વધારે ઘનિષ્ઠ થાય તો એ વરાળમાંથી પાણી થઈ જાય, એટલે હવામાંથી નીકળી જાય, અને વધારે ઘનિષ્ઠ થાય, ઘનપણું આવે તો પાણીમાંથી બરફ થાય. બરફ, પાણી અને વરાળ એ ત્રણે પાણીના સ્વરૂપ છે, પણ ઘન પ્રવાહી ને વાયુ એવા એના ત્રણ પર્યાયો છે. કહેવાય પાણીનું પાણી, પણ છતાં એમાં ઘનિષ્ઠપણાની અપેક્ષા એ ફરક છે. એમ અનુભવ અનુભવ કહેવાય, પણ અનુભવમાં ઘનિષ્ઠપણાની અપેક્ષા એ ફરક છે. એ ભાવનું ઘનિષ્ઠપણું છે. એ ભાવનું ઘનિષ્ઠપણું કેવી રીતે સમજવું એ જરા આપણો એ બાજુનો કોઈ પ્રાયોગિક સમજણનો પ્રકાર નહીં હોવાને લીધે થોડું સમજવું અઘરું લાગે છે, પણ સમજી શકાય એવું તો જરૂર છે. એનો આપણે દ્રષ્ટાંત એવું લઈ શકીએ કે કોઈ માણસને પીડા થાય છે, અને વેપીડાની વેદના હોય છે, છતાં પણ વેદના મંદ અને તીવ્ર હોય છે. તો તીવ્ર વેદનામાં વેદનાનું ઘનિષ્ઠપણ થાય અને એ વેદનાનું ઘનિષ્ઠપણ જ્યારે વધતું જાય વધતું જાય વધતું જાય ત્યારે કોઈ માણસ એવું પણ કહે કે ભાઈ એટલું બધું મને આ પીડા અને વેદનાનો અનુભવ થાય છે કે હવે તો મારો જીવ એમાં ઊંડો ઊંડો ઉતરતો જાય છે. શું કે જીવ ઊંડો ઉતરે છે એનો અર્થ શબ્દ થી અર્થ કરો તો શું અર્થ થાય? એનો અનુભવ પ્રધાન વચન છે કે મારો જીવ વેદનામાં ઊંડો ઊંડો ઉતરે છે. જ્ઞાન વેદના છે, આ જ્ઞાન વેદનામાં આનંદ ના ફુવારા છૂટે છે. આટલો ફરક છે. પેલામાં તો વિપરીત છે ને, શરીરને રીવા જાય છે એટલે એની અંદર દુઃખ થાય છે. આ જ્ઞાન નિરાકુર પોતાના સ્વરૂપને લીધે છે, એમાં આનંદ ઉપજે છે. વિકલ્પ વગરની જ્ઞાનની વેદના કેવી હોય? ગુરુદેવશ્રીનું એક વચન આગળ છે, પરમાગમ સા વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી હોય તેનું અંતર લક્ષ કરવું તેનું નામ ભાવ સ્વરૂપનું લક્ષ છે. લક્ષ પ્રદાન કરવું, અહીંયા ઉપયોગ દઈને જોવું એનું નામ લક્ષ કરવું, ધ્યાન દઈને જોવું એનું નામ લક્ષ કરવું. માણસું બીજે ધ્યાન હોય તો શું એમ કે જરા અહીંયા લક્ષ આપો, તમે એ બાજુ તમે લક્ષ નહીં રાખો અહીંયા લક્ષ રાખો એમ કહેવાય છે. પણ એમ કહે છે કે જે જ્ઞાનમાં વિકલ્પ નથી, વિકલ્પ સહિતનો અને વિકલ્પ રહિતનો એમ જ્ઞાનમાં બે પ્રકાર છે. જે જ્ઞાન વિશેષ છે તેમાં સ્વવિકલ્પપણું છે અને જ્ઞાન સામાન્ય છે એમાં વિકલ્પપણું નથી. પણ એ જ્ઞાન સામાન્ય છે અને એ જ્ઞાન સામાન્યની અંદર જ્ઞાન વેદન રહેલું છે. એ વિકલ્પ વિનાના જ્ઞાનની વેદના કેવી છે એની જિજ્ઞાસાપૂર્વક જ્ઞાન પોતે પોતામાં જોવે. ચાલતું જ્ઞાન પોતે પોતામાં જ્ઞાન સામાન્ય ઉપર જાય, જ્ઞાન વિશેષ પોતે જ જ્ઞાન સામાન્ય ઉપર જાય ત્યારે એને અંતરલક્ષ થાય છે. એ અંતરલક્ષ થાય એનું નામ ભાવ સર્જના. એવી કેવી પરિભાષા કરી છે ગુરુદેવ, આવી વ્યાખ્યા કઈ જોવા નહીં મળે શાસ્ત્રમાં. એ તો જ્ઞાની પુરુષોના વચનો જ શાસ્ત્ર છે. કદી ભૂલથી પણ એવો વિચાર કરવા યોગ્ય નથી કે જ્ઞાનીએ કહ્યું છે એવું શાસ્ત્રમાં છે કે નહીં, લાભને આપણે તપાસ કરીએ. એવો ભૂલથી પણ વિચાર ન કરો, કેમ કે એમના શ્રીમુખેથી બહાર નીકળે છે એ શાસ્ત્ર જ છે. શ્રીમદજી તો એમ કહે છે કે એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. જ્ઞાની પુરુષના એક શબ્દમાં અનંત અનંત આગમ રહેલા છે. અનંત આગમના ન્યાયોની સંધિ મારીને એ વચન નીકળે છે. તો એમ કે વાત કઈક અતિશયોક્તિ ભરેલી લાગે છે. એવું નથી. એક દાખલો આપો કે ગુરુદેવ શ્રી પ્રવચન કરતા ત્યારે ઘણી વાર અનેક વાર પ્રવચનના પ્રારંભમાં એક શબ્દ બોલીને અટકી જતા, એ શબ્દમાં આનંદ આવે. કયો છે એ શબ્દ? કે આ આત્મા એમ કહીને અટકી જાય. બે ચાર સેકન્ડ ગયા પછી એમ કહી જ્ઞાન આનંદ છે, નિર્મળ આનંદ છે, નિત્યાનંદ છે, એમ કહી પછી આનંદની પ્રધાનતાથી એમના ભાવો અને શબ્દો ચાલવા લાગે. તો એ આત્મા શબ્દમાં આનંદ આગમ છે. કેવી રીતે? એવા એક શબ્દમાં અનંત આગમ એટલા માટે છે કે અનંત આગમ જેમાંથી નીકળ્યા, જે આત્મામાંથી અનંત આગમ નીકળ્યા, એ આત્માને ગ્રહણ કરીને આત્મા કહે છે. અધરથી આત્મા કહેતા નથી. માટે એક શબ્દમાં અનંત આગમ છે એ સિદ્ધ થાય છે. જરા પણ અતિશયોક્તિ વાત નથી. અને શ્રીમદજીના એ વચન ઉપર તો ગુરુદેવને ઘણો પ્રેમ હતો કે જ્ઞાનીના એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. એ વાત ઉપર તો એમનો વ્યક્ત થયેલો પ્રમોદ જોયો છે કે કેટલો પ્રમોદ એમને વ્યક્ત થયો હતો. એક વખત રાત્રે ચર્ચામાં એવો વિષય થાય ઘણો ગુણો તો બરાબર છે. બરાબર કે છે એક શબ્દમાં આનંદ આગળ રહેલા છે એ વાત પરમ સત્ય છે. અહીંયા એમ કહે છે
આ જીન જે જીન પ્રતિમાનો નિષેધ કરે છે કે જેનાથી થઈ જાય છે એને સ્વસંવેદન નો નિષેધ થઈ ગયો.
એ અનંત સ્વસંવેદન નો નિષેધ કરે છે. અને એ ત્રણેય કાળના અરિહંતોને સિદ્ધનો પણ નિષેધ કરે છે. એક જીન પ્રતિમાનો નિષેધ કરવો તે અનંત સ્વસંવેદનનો, અનંત ત્રણેય કાળના અરિહંતોનો, અનંત ત્રણેય કાળના સિદ્ધનો, અરે અનંત ત્રણેય કાળના સાધકોનો પણ એમાં નિષેધ આવી જાય છે. અને શાસ્ત્રનું જે રહસ્ય છે, પ્રતિમાજીનું જે રહસ્ય છે, જે સ્વસંવેદન છે, એ રહસ્યનો એમાં નિષેધ છે. એ નિષેધ પામવા થાય તો એ સ્વસંવેદનથી આ જીવ પોતે અનંત કાળ દૂર થઈ જાય. એનું ફળ શું આવે? કે સ્વસંવેદનથી અનંતકાળ દૂર થાય અને દુઃખના વિધનથી અનંતકાળ દુઃખી થાય. આ પરિસ્થિતિ આવે.
શ્વેતાંબરના જે મૂર્તિઓ છે જરા કરવા એને એને પણ વિતરાગની મૂર્તિ સમજવી.
એમાં વિતરાગતાનો દેખાવ છે. આ તો સૂર્ય હોય છે ચક્ષુ ધ્યાનસ્થ અવસ્થામાં કદી ચક્ષુ ખુલ્લા હોઈ શકે નહીં. પછી જે વિતરાગી હોય એ કદી રાગના નિમિત્તોને ગ્રહણ કરે નહીં. તો જે કઈ શૃંગાર આપી છે એ શૃંગાર વિતરાગી મૂર્તિની કેવી રીતે હોય શકે? જેણે દારૂ છોડ્યો એ દારૂની બાટલી હાથમાં રાખીને ફોટો પડાવે, બજારમાં તો ન નીકળે પણ ખાનગીમાં ફોટો પણ પડાવે ને. આ તો ગામને વચ્ચે મંદિર બનાવે. એ વસ્તુ આખી જુદી થઈ જાય છે. એ વિકૃતિ થાય છે. નિર્દોષ પરમાત્માને અરિયત, નિર્દોષ પરમાત્માને દોષિત ચિહ્નોથી શોભાવવા કે એની શોભા નથી પણ અશોભા છે. એ અજુક્તું છે. એમની વિતરાગતા અને રાગપણાથી વિકૃત કરવામાં આવે છે એ અપરાધ છે. પણ જાજા કરે ત્યારે સમાજની અંદર અપરાધ નથી બનાતો, આ એક સામાજિક ન્યાય છે. ઘણા કરે માટે અપરાધ નહીં, એવું નથી. અપરાધ ત્રણેય કાળે અપરાધ છે. અપરાધ કોઈ કાળે ગુણ નથી, ગુણ કોઈ કાળે દોષ નથી. એ સ્વસંવેદનની મૂર્તિનો નિષેધ તો ન કરાય, પણ નિષેધ કરતા હોય એનું અનુમોદન ન થાય, એવી વ્યક્તિનું અનુમોદન ન થાય તો એટલો જ અપરાધ લાગે જેટલો એ નિષેધ કરીને અપરાધ કરે છે. એટલો નિષેધ કરે તે સારું નથી એમ સમજીને જીવ એમ વિચારે કે આપણે ક્યાં નિષેધ કરીએ છીએ, એને કહ્યું હોય એને એનો અપરાધ છે. અહીંયા એટલું વિચારવા યોગ્ય છે કે જેને જે નિષેધ કરે છે એને ભૂલથી હું ક્યાં અનુમોદન તો આપતો નથી, એની પ્રવૃત્તિઓને, એના કાર્યોને, એની સંસ્થાઓને એને મારો અનુમોદન તો નથી પહોંચતું ને. નહીં તો જે સજા એને થશે એ મને થવાનું છે, બીજી નહીં થાય. કરુણ કરાવવાનું ને અનુમોદનાનું એક ફળ છે, બીજું ફળ નથી. આટલું છે વિશેષ વિચારવા યોગ્ય છે. અહીંયા એમ કહે છે કે વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના એ કેવી છે તેનું અંતરલક્ષ કરવું, કેમ કે એ બહાર નહીં દેખાય, એ અંદરમાં છે. હવે ક્યારે અંતરલક્ષ થાય છે કે રાગની અપેક્ષા છોડીને, અર્થાત રાગથી ઉપેક્ષિત થઈને, રાગનો આધાર ને અવલંબન છોડીને સ્વનું લક્ષ્ય કરતા, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા ભાવ સ્વરૂપ ખીલે છે અને તે ભાવ સ્વરૂપમાં આનંદ નાખવા રાહ છે. આનંદ નાખવા રાહ અહીંયા બધા
વેદજ્ઞાન પહેલા પ્રત્યક્ષ એવું વેદજ્ઞાન એવું લખ્યું છે, પ્રત્યક્ષ વિશેષ
વેદજ્ઞાનને અહીંયા સ્વરૂપાનુભવમાં લીધો છે. વેદ એટલે જુદો ઉપયોગી, રાગથી અને જગતના સમસ્ત પદાર્થોથી એટલે સમસ્ત જગતથી જે જુદો પડ્યો, પોતાના જ્ઞાનના સ્વસંવેદનમાં આવ્યો, એ સ્વસંવેદન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે એટલે જ્ઞાન સામાન્ય રીતે સંસાર અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા જે પ્રવૃત્તિ કરે છે પર પદાર્થોને ધ્યાનમાં, એ જ્ઞાન પરોક્ષ છે, કેમ કે એમાં ઇન્દ્રિયોનું વચ્ચે નિમિત્ત પણ અથવા માધ્યમ આવે છે. જ્યારે જ્ઞાન પોતે જ પોતાના સ્વસંવેદનમાં હોય ત્યારે વચ્ચે કોઈ પણ પરપદાર્થના નિમિત્તની અપેક્ષા નથી, નિમિત્તનું માધ્યમ નથી, અને એનો જે પ્રત્યક્ષ અનંત પ્રત્યક્ષ સ્વભાવ છે એવો પ્રત્યક્ષ સ્વભાવ પણ વ્યક્ત થાય છે, પ્રગટ થાય છે, અને એ પ્રકારે તેનું અનુભવન હોવાથી એને પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે. એ ઇદમમાંથી કહી દીધું પંડિતજીએ, ઇદમ શબ્દમાંથી પ્રત્યક્ષ, ઇદમ એટલે આ, આ એટલે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ શબ્દના અર્થમાં અને પ્રત્યક્ષ શબ્દના ભાવમાં બહુ મોટો ફેર છે. શબ્દના અર્થમાં હજી એટલો રસ નથી ઉપજતો જેટલો એના ભાવમાં, પ્રત્યક્ષનું જ્ઞાન જો ભાવમાં થાય તો રસ ઉપજે. આ રસ ઉપજવો તે આમાં મુખ્ય છે. શબ્દ તો સાધક છે અને અર્થ સાધ્ય છે, પણ અર્થ એ રીતે સાધક થવો જોઈએ, માત્ર સાધ્ય ન થવો જોઈએ, પણ અર્થ તો સાધક થવો જોઈએ કે જેનાથી જ્ઞાન રસ સાધ્ય થાય. આવી એક સાધ્ય સાધકની શૃંખલા છે. ત્યાં સુધી પહોંચવું જોઈએ. પ્રત્યક્ષતાની અસર બહુ મોટી છે. કોઈ તમારા વિશે કાંઈ પણ અજુગતું બોલે અને એ વાત તમને સાંભળવા મળે અને કોઈ તમને મઢામઢ જાપે તો કેટલો ફેર પડે, ને કેટલો ફેર પડે, રમાડે રમાડે લાગે. પ્રત્યક્ષ જો સંભળાવી દે તો એ શાંત કરી શકે અને પરોક્ષ વાત સાંભળી હોય એમ એવું બોલ્યા એમ ઠીક છે જોઈતું હોય તો જોઈ લીધું હોય એમ કરીને લાગે ખરું પણ એટલી અસર ન આવે જેટલી પ્રત્યક્ષ સંભળાવે. એ પરોક્ષ ને પ્રત્યક્ષમાં અસર ઉપજવામાં બહુ મોટો ખેલ છે. સ્વસંવેદન તો એક પ્રત્યક્ષ ભાવનું પરિણામ છે પણ સ્વસંવેદન જેના અવલંબને ઉપજ્યું છે એવું જે શુદ્ધ આત્મા છે એ અનંત પ્રત્યક્ષતાનો પિંડ છે. હવે જ્ઞાન લક્ષણમાં પ્રત્યક્ષ અંશ હોવાથી અને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ હોવા થતી હોવાથી એવો જે નિર્ણય થાય છે સ્વરૂપનો એ નિર્ણયનું પર સમય દર્શન આવ્યા વિના રહેતું પ્રત્યક્ષ અનુભવ થયા વિના રહેતું એનું કારણ આ છે કે એની અસર છે એ અસર બહુ ઊંડી થાય છે, બહુ ગહેરી અસર થાય છે. એટલી ઊંડી થાય છે કે એ વખતના પડેલા સંસ્કાર અહંકારમાં કોઈ દિવસ ઘૂંસાતા નથી. આવી એક પરિસ્થિતિ ઉપજે છે. એક પ્રત્યક્ષ અંશને પોતે જ પોતાથી લીધી લઈએ છે, જાણી લઈએ છે, અનુભવી લઈએ છે. આંશિક અનુભવ છે. રાગ થી કસીને અંશ રાગનો અભાવ કરીને નિર્ણય કરે છે. એમાં આટલી વાત છે કે જ્ઞાન લક્ષણમાં પ્રત્યક્ષપણું જો ન હોય, જો જ્ઞાનના લક્ષણમાં પ્રત્યક્ષપણું ન હોય તો અનંત પ્રત્યક્ષતાનું જે સ્વરૂપ છે જે પોતે અનંત પ્રત્યક્ષપણે રહેલો છે એ આત્મા ઓળખાય કેવી રીતે, એનો નિશ્ચય કેવી રીતે થાય, એનો પ્રતિભાસ કહેવામાં આવે છે, એને પ્રતિભાસ કેમ કહી શકાય? અનુમાન છે કે પરોક્ષનો વિષય છે ને એ તો આચાર્ય 172 કરોડ સંસારમાં ના પાડે કે આત્મા અનુમાનનો વિષય છે જ નહીં. આત્મા અનુમાનમાં આવવા યોગ્ય નહીં હોવાથી આત્મા અનુમેય નથી. એ વાત સ્પષ્ટ કરી દીધી શરૂઆતના બોલમાં. તો અહીંયા પણ જે પ્રત્યક્ષ અનુભવ છે એ કોઈ સાધારણ શબ્દ નથી પણ એમાં અતિન્દ્રિય પ્રત્યક્ષતાનો એક અસાધારણ ભાવનો પ્રકાર છે અને એટલા માટે એની અસર એવી છે કે સાતમી નારકીના નારકીને અનંત પ્રતિકૂળતા અને શરીરની વેદના આ અસરને ઘૂસાડી શકતી નથી. અહીંયા થોડી પ્રતિકૂળતા આવે ને ત્યાં ચિત્તળીઓ ખસી જાય છે માણસ. ભય પ્રકૃતિની વાત થઈ ને રસ્તામાં, ભય પ્રકૃતિવાળા મનુષ્ય હોય છે, નાની નાની વાતમાં ભય લાગે, થોડી થોડી વાતમાં ભય લાગે અને ભયની પરિણતિ થઈ ગઈ હોય. શું છે એવા જીવને ભયની પરિણતિ થઈ ગઈ હોય છે કે કાંઈ હજી ખાતા ખોટા સમાચાર સાંભળે ને તો ભય શરૂ થઈ જાય. ત્યારે આ એક એવું જ્ઞાન છે, એવું વિજ્ઞાન છે કે ભય નામનો શબ્દ અને ભય નામનો ભાવ જ ખલાસ થઈ જાય પ્રારંભમાં. પહેલેથી શરૂઆત એવી થાય છે જબરજસ્તી ડિક્શનરીમાં નાનીના શબ્દકોશમાં ભય નામનો શબ્દ છે એ ચકાઈ ગયો, ખલાસ થઈ ગયો. કેમ કે પોતે અવ્યાભાસ સ્વરૂપે છે. જગતના કોઈ પણ દ્રવ્ય ભાવો મારા સ્વરૂપને બાધા ન પહોંચાડી શકે એવો હું પ્રત્યક્ષ છું અને એવો પ્રત્યક્ષ છું એમ, અત્યારે નહીં એવો હું પ્રત્યક્ષ શાશ્વત છું, પાછો સદા એવો છું ત્રણેય કાળે. પછી મારે ચિંતા છે નહીં, અને પછી મારે ભય છે નો. કોઈ પણ હાલતમાં કોઈ પણ પરિસ્થિતિમાં મને ચિંતા નથી, મને ભય નથી. અરે મારી પર્યાયની ચિંતા હવે તો હું કરું નહીં એવી પરિસ્થિતિ થઈ છે. પછી બીજાની પર્યાયની ક્યાં વાત કરવી, સંયોગની પર્યાયની શું ચિંતા કરવી. મારું એવું અમદાવાદ સ્વરૂપ છે કે એ સ્વરૂપની સાવધાની પાસે પર્યાયની સાવધાની કે ચિંતા કરવાની પણ આવશ્યકતા રહેતી નથી. એવું પરિપૂર્ણ સ્વરૂપ છે અને એ પ્રત્યક્ષ છે. આ એક પ્રત્યક્ષપણું છે એ બીજ જ્ઞાનથી શરૂ થાય છે, અથવા પ્રત્યક્ષપણાથી બીજ જ્ઞાન શરૂ થાય છે. અને જ્ઞાનીઓ કોઈ પોતાના નિકટના પાત્ર જીવને કોઈ બીજ જ્ઞાન આપે છે તો આ વિષયમાં આપે છે. આ એક એવો રહસ્યભૂત વિષય છે જેનાથી જીવ અનાદિથી અજાણ્યો છે, એ વિષયનું રહસ્ય. અને હથેળીમાં જેમ આમળો બતાવે તમે કોઈ પીડીને દેખાય એમાં શંકા પડે, હથેળીમાં આવશે એટલું પ્રત્યક્ષ અંશ છે અને પ્રત્યક્ષ પણ દર્શાવે છે. અને એ પ્રત્યક્ષ પણ અંશ જોતા એટલી મોટી અસર આવે છે કે અનંતકાળમાં એ અસર કદી પણ નાબૂદ થતી નથી એ મુસાફરી.
એટલે પરમેશ્વર બુદ્ધિ આવે છે.
હા, એટલે પ્રત્યક્ષ પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આવે છે. આવે છે એમની આવ્યા વિના રહેતી નથી એવો પ્રકાર પાત્ર મોક્ષ હોય છે. ઓછી ભક્તિ હોય એને પણ અહીંયા આ પાત્રતામાં ગણવામાં આવતા નથી. તો અભક્તિ હોય એનો તો વિચાર કરવાનો પણ આપણને સમય નથી, કે એનો તો વિચારે આપણે અહીંયા કરવો ને સમય બગાડવો એ પ્રકારનું વાત છે. પણ એ એવો જ કોઈ પ્રકાર છે કે જીવને જેનાથી જેના નિમિત્તે અનંત જન્મ મરણનો નાશ થઈ જાય છે એનું મૂલ્યાંકન એ જ કરી શકે છે જેને તત્સંબંધી તદ યોગ્ય પાત્રતા હોય છે. એ પ્રતિષ્ઠાનું પ્રકરણ બહુ ઊંડું છે,
થોડું વધારે.
એટલે એમાં શું છે કે જ્ઞાન પોતે જ વેદક સ્વભાવી હોવાથી, જ્ઞાન પોતે જ વેદક સ્વભાવે હોવાથી જ્ઞાનને પોતાની વેદના બાજુ લક્ષ્ય કરવું એમાં એને વળવું પડે છે. પોતાના જ્ઞાન વેદના પ્રત્યે વળવું પડે છે લક્ષ્ય કરનાર જ્ઞાનને. તાલતું જ્ઞાન છે અને તાલતો લક્ષ છે એટલે જ્ઞાન સ્વસન્મુખ પણ થાય છે. એટલે જેને સ્વસન્મુખ પણ આમાં લીધો છે અને અનુભવમાં તો પર્યાય એકદમ અંતર્મુખ થયેલી છે. એ એકદમ અંતર્મુખ થયેલી પર્યાય એ એટલી પ્રત્યક્ષ અનુભવ ગોચર છે કે એને જગતના કોઈ દ્રઢ ભાવ પોતાના સાંભવ વિશે શંકામાં પણ નાખી શકે નહીં. એટલે તો 206માં કહ્યું ને કે તને એવો અતિન્દ્રિય આનંદનો વચન અગોચર અનુભવ થશે, સુખ થશે, કે તારે કોઈને બીજાને પૂછવું પડશે નહીં, બીજાને નહીં પૂછવું પડે. પણ બીજા જ્ઞાને એને ગુરુ કહે તો એને જ્ઞાન થયું સમજવું, કે ન કહે તો જ્ઞાન થયું, ના પાડે તો કે હા પાડે, શું કરવું. કે આ વિશે કોઈ પરાધીન નથી પરને અવલંબી પણ નથી. આ કળશનો જે મૂળ મુદ્દો છે એ તો હવે પછીનો વિષય છે. અહીંયા એટલું લેવું છે કે એવું જે સ્વાનુભવમાં પરિણમેલું જ્ઞાન છે તે કેવું છે, કે શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન છે, શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરી લીધું છે એટલે પોતા રૂપે ગ્રહણ કરી લીધું છે એવું એ જ્ઞાન છે. 25-50 માણસો આપણે બેઠા હોય, કોઈ માણસ એક શબ્દ કોઈ એક વ્યક્તિના વિશેષણ માટે વાપરે અને જેને એમ ખબર પડે કે આ મને કહી દીધું, નામ લીધું નથી પણ મને કહી દીધું એનું નામ ગ્રહણ કર્યું. શબ્દ તો શબ્દ છે પણ કોઈ એમ કહે કે ભાઈ આપણે માં તો ભાઈ મજબૂત અડાયા બહુ થાય છે એમ કે બોલનારા કોઈને લક્ષમાં રાખીને તો કીધું હોય છે, જેને લક્ષમાં રાખે એને ખબર પડી જાય તો શું થાય છે, એને જ્ઞાન થાય છે કે ગ્રહણ થાય છે, એને ગ્રહણ થાય છે. આનું નામ ગ્રહણ થવું, પોતા ઉપર ઓઢવું, પોતા ઉપર લાગુ કરી લેવું, પોતાને સામેલ કરવો, પોતાને ભેળવી દેવો, એનું નામ ગ્રહણ કરવું. હું શુદ્ધ સ્વરૂપે છું એવું
નિરાકરણમાં તો પ્રતિકારનો પણ વિચાર આવે, આમાં તો પ્રતિકારને બદલે ઊંધું અંદર વધારે ખેંચાણનો પ્રશ્ન.
એમાં તો એટલો બધો પોતે ભાવાન્વિત થાય છે તો ભવિષ્યપૂર્ણ ચિઠ્ઠી કે જ્યારે જીવને થાય છે એટલે કે શુદ્ધ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થાય છે ત્યારે એને સ્પર્શાદી વિષયનું જ્ઞાન થતું નથી. આવે છે સ્પર્શાદીમાં સ્પર્શ શ્રવણ બધું આવી ગયું. સ્પર્શ એટલા માટે લીધો કે સ્પર્શની અંદર તો કોઈ ઘા મારે અને અંગને કાપે તો પણ એને ખબર પડતી નથી, તો એ સ્વસંવેદનનું ઘનિષ્ઠપણું કેટલું કેટલું એનું ઘનિષ્ઠપણું સમજવું કે જે શરીરની વેદના છે એના ઉપર ઉપયોગ ન જાય, છૂટી જાય ઉપયોગ ના છે. એવું જે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન તેના સમૂહનું કુંજ છે. વળી કેવું છે કે સમસ્ત ભેદ વિકલ્પથી રહિત છે, એમાં કોઈ સ્વરૂપમાં રહેલા અપેક્ષિત ભેદો સર્વથા ભેદો તો છે જ નહીં સ્વરૂપમાં, કેમ કે વસ્તુ અભેદ એક સ્વરૂપે છે એ પદાર્થ હોવાથી, પણ વસ્તુમાં રહેલા જે ગુણ પર્યાયાદિના અપેક્ષિત ભેદો એના એનો પણ ભેદનો અનુભવ થતો નથી, એ સંબંધીના વિકલ્પનો પણ અનુભવ થતો નથી. સમસ્ત ભેદ વિકલ્પથી રહી છે એટલે કે નિર્વિકલ્પ અનુભવ છે. એ અનુભવ કેવો છે? નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ પણ એક સમજાતું નથી, જેમ સ્વસંવેદન પણ માણસને સમજાતું નથી એમ નિર્વિકલ્પ પણ સમજાતું નથી. એક એક વિષય ઊંડો છે જરા, કેમ કે આ જીવને વિકલ્પનો પરિચય છે અને વિકલ્પનો પોતા પણ એટલો પરિચય છે, વિકલ્પને પોતા પણ એટલો ગ્રહણ કરીને અનુભવ કર્યો છે કે એને વિકલ્પ સિવાય કાંઈ દેખાતું હોય છે, પણ પરિણતિ તો બધાને નિર્વિકલ્પ જ હોય છે. શું પરિણતિમાં વિકલ્પ હોય છે? પરિણતિ તો બધાને નિર્વિકલ્પ હોય છે, જેને આપણે એમ કહીએ છીએ કે અસર થવી. અસર થવાનો શું વિકલ્પ છે? ભયની અસર થાય, વ્રતની અસર થાય, શોકની અસર થાય, એમાં અસર થાય છે એમાં શું વિકલ્પ છે? પણ એ અસર થાય છે એને તપાસવાનો ક્યારે પ્રયોગ કર્યો નથી એટલે નિર્વિકલ્પનો શું એ ખબર નથી. અહીંયા તો મૂળ જે શુદ્ધાત્મક પદ છે એ પોતે શક્તિ સ્વરૂપે હોવાથી શક્તિમાં તો વિકલ્પ અને નિર્વિકલ્પ એવા ધર્મ પણ લાગુ પડતા નથી. સ્વવિકલ્પણો અને નિર્વિકલ્પણો એ પર્યાય ધર્મ છે અને એ પર્યાય સુધી એની મર્યાદા છે. એ મર્યાદા પર્યાયમાં સમાપ્ત થાય છે. શક્તિને તો એ વાત લાગુ પડતી નથી. તો જે આત્મ સ્વરૂપ છે એ પણ અનંત શક્તિ અને સામર્થ્યનું સ્વરૂપ છે. એમાં એમાં વિકલ્પ કેવી રીતે હોય? એ સ્વરૂપ નિર્વિકલ્પ છે એ તો કહેવા માત્ર છે. જેને કહી શકાતું નથી એને કહેવા માત્ર પણ એ કહેવાય છે. વસ્તુતા એ વિકલ્પણું નિર્વિકલ્પણું શુદ્ધ આત્મ સ્વરૂપને લાગુ પડતું નથી. તો પછી એવું જે સ્વરૂપ છે જેવું છે તેવું શક્તિનું સ્વરૂપ એના અવલંબને એના આશરે તદાકાર પરિણામ થાય એમાં વિકલ્પ ક્યાંથી હોય? એમાં વિકલ્પ ક્યાંથી રહે? એ તો તદરૂપ પરિણમન થઈ ગયું. એ તદરૂપ પરિણમન થયું ત્યારે જે વિકલ્પ ચાલતા હતા તે સંબંધીના ભાવભાષણથી લક્ષ્મણ આવી જાય છે નિર્વિકલ્પ સ્વરૂપ. પછી એ નિર્વિકલ્પ સ્વરૂપનો રસ ઘૂંટાવા લાગે છે. એ રસ પણ નિર્વિકલ્પ છે. એ ઘૂંટાતો 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 એટલો ઉગ્ર થાય છે, ઘન થાય છે, ઘાટો થાય છે કે જેને લઈને જે વિકલ્પની ઉત્પત્તિ થતી હતી આત્માના સ્વરૂપના વિકલ્પની સ્વભાવના વિકલ્પની એ ઉત્પત્તિ બંધ થઈ જાય છે અને પરિણામ એકાકાર સ્વરૂપ રસથી તરબોળ થઈ જાય છે અને એ સ્વરૂપ રસ સ્વરૂપના જેવું સ્વરૂપ છે એવા ભાવથી આવિર્ભાવ આવિર્ભૂત થઈ જાય અથવા તો એવા જ્ઞાન આનંદ આદિ રસોથી વિભોર થયેલું જે પરિણમન છે એ પરિણમનને વિકલ્પનો અભાવ બતાવીને નિર્વિકલ્પ થયો એમ કહેવામાં આવે છે. એટલી વાત નિર્વિકલ્પતાની છે કે સમસ્ત ભેદ વિકલ્પથી તે રહિત છે. આવું ભેદ જ્ઞાન એટલે સ્વરૂપાનુભવ કેવી રીતે થાય છે? આ આખા શ્લોકની અંદર આખા પ્રશ્નની અંદર આચાર્ય ભગવાન જે કહેવા માંગે છે એ વાત હવે રાજમંદિર ખુલે છે. આજ સુધી તો અનુભવનું વર્ણન કર્યું, આ શબ્દોથી અનુભવનું વર્ણન કર્યું છે. હવે એમ કહે છે કે એવો અનુભવ થાય કઈ રીતે? મુમુક્ષુ જીવને તો એનું પ્રયોજન છે કે આ અનુભવ કેવી રીતે થાય, આવો અનુભવ કઈ રીતે થાય, આવું વિજ્ઞાન કઈ રીતે થાય એ અમારે જાણવું છે. અનુભવની આપે પ્રશંસા કરી, અનુભવના ગુણાનુવાદ કર્યા, અનુભવનો મહિમા કર્યો, અમને ગમ્યો, અમને રૂચ્યો, ગમ્યો કે ન ગમ્યો, રૂચ્યો કે ન રૂચ્યો, જો ન રૂચ્યો હોય ને ન ગમ્યો હોય તો પછી એની રીતમાં તમને કાંઈ રસ પડશે નહીં. પણ એક ન ગમે એવી ચીજ છે, આત્માને ન ગમે એવું બને નહીં. ન ગમે તે આત્મા નથી પણ ખરેખર અનાત્મા છે. આત્માને ગમે એની વાત એટલા માટે છે કે આત્માના નિરાકુળ આનંદ અને સુખની વાત છે. આત્માને આત્માની શાંતિની વાત કેમ ન ગમે, શા માટે ન ગમે એ પ્રશ્ન જ છે. વિભાગમ પરતઃ કૃત્વા આટલા શબ્દ દીધા છે. જ્ઞાન ગુણ માત્ર અને અશુદ્ધ પરિણતિ તે બંનેનું ભિન્ન ભિન્ન પણ એકબીજાથી કરીને ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. પરત એટલે પરસ્પર એકબીજાથી કરીને પ્રગટ થાય છે. શું કહે છે? જો અહીંયા પણ ભેદ જ્ઞાનનું પ્રકરણ છે, જે ભેદ જ્ઞાનને લઈને સંવર અથવા ધર્મ થાય છે એ વિષય પ્રસ્તુત છે અને એમાં ભેદ જ્ઞાન રાગ અને જ્ઞાન વચ્ચે ક્લાસમાં પ્રશ્ન થાય કે જે જ્ઞાન કોની કોની વચ્ચે શરૂ કરવું, કે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન કરવું. અને જીવંત દ્રષ્ટાંત એનો છે સોગાનીજીનું જીવન. જેમણે એક જ દિવસના વ્યાખ્યાન સાંભળીને સ્વાનુભવ સુધી પોતાના પરિણામમાં વિકાસ સાજો, એટલે પહેલે ભડાકે સમય દર્શન કર્યું, એમને શું સાંભળ્યું એ એમના જીવન ચરિત્રમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. કે એમણે શું સાંભળ્યું, કે એમણે એટલું સાંભળ્યું કે જ્ઞાન ને રાગ જુદા છે. શું સાંભળ્યું? જ્ઞાન ને રાગ જુદા છે, આટલું સાંભળ્યું બસ. એ વાત અહીંયા આચાર્ય મહારાજ કરે છે કે જ્ઞાનમાં શું લેવું, કે જ્ઞાન ગુણ માત્ર, જ્ઞાનમાં જ્ઞાનનો સ્વભાવ લેવો, અથવા જ્ઞાનનો સ્વભાવ એટલે જ્ઞાન સ્વાભાવિક રીતે પરિણમે તો કઈ રીતે પરિણમે, સમયસારની જે પદ્ધતિ છે, પ્રથમ પદ્ધતિ છે, એમાં એક વિશેષ પ્રકાર છે. અને એ પદ્ધતિ ગુરુદેવને આત્મસાત થઈ ગયેલી હોવાથી, આત્માનુભવમાં ઉત્સાહિત થયેલી હોવાથી એમના પ્રવચનની પદ્ધતિમાં પણ આ જ વિશિષ્ટતા છે. એ કઈ વિશિષ્ટતા છે કે ગુણને માત્ર ગુણની પરિભાષાથી નહીં કહેતા, ગુણને માત્ર શક્તિ સ્વરૂપ નહીં દર્શાવતા, એ શક્તિના પરિણામનો પ્રકાર કેવો છે, સ્વભાવ કેવો છે, શક્તિ પરિણમે તો શુદ્ધ પરિણમે એ કેવા કેવા પ્રકારે શુદ્ધ પરિણમે, કે એનો પરિણમન સ્વભાવ છે, એ રીતે એનું વર્ણન કર્યું છે સમયસારમાં ટીકા કર્યા છે મહારાજે. અને ગુરુદેવજીની પણ એ પદ્ધતિ પ્રવચનની અંદર રહેલી છે. જો સૂક્ષ્મતા એ પ્રવચન શૈલીને સમજવામાં આવે તો આ વાત ધ્યાન ઉપર આવે છે. એક દ્રષ્ટાંત લઈએ કે બારમી પ્રકાશ શક્તિ છે, ઉત્તરી શક્તિનું વર્ણન કર્યું છે. તો પ્રકાશ શક્તિની જે વ્યાખ્યા કરી છે, ડેફિનેશન જેને આપણે કરી છે, કેવી કરી છે કે સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. પ્રકાશ શક્તિનો પરિણામ શું થાય, પ્રકાશ એટલે આ પ્રકાશ ઉજ્જવળની જે લાઈટ થાય છે તે વાત નથી. એના અહીંયા જે આત્મામાં પ્રકાશ થાય છે, તો આત્મામાં પ્રકાશ થાય એનો અર્થ શું? આત્મા તો અરૂપ્ય છે. અને જે આ બારનો સૂર્યનો ચંદ્રનો બત્તીનો જે પ્રકાશ છે, એ તો બધા પુંડર પરમાણુનો પર્યાય છે. તો પછી આ આત્માનો પ્રકાશ એ શું ચીજ છે કે જેમાં પ્રકાશ શક્તિ કહેવામાં આવે છે? કે સ્વસંવેદન તે પ્રકાશ છે. પ્રકાશ માંથી સ્વસંવેદન કે ના છે મારા દેવતા, જે વિષય ઊંડો છે. કે પ્રકાશ જ્યાં જ્યાં પ્રકાશ ત્યાં ત્યાં પ્રકાશમાન થતા પદાર્થોની હૈયાતી અને મોજૂદગી પ્રસિદ્ધ થઈ જાય છે. વસ્તુ તો હતી પણ અંધારામાં નહીં હોવાદર હતી, નથી દેખાતી. તો આત્મા પોતાના પ્રકાશમાં પોતાની હૈયાતી પ્રકાશે છે. આત્મા પોતાની હૈયાતી પોતાની મોજૂદગી પોતાના પ્રકાશમાં પ્રકાશે છે, અને તે પ્રકાશ તે સ્વસંવેદનમય છે, એમ કહેવું છે. તો જે પ્રકાશ શક્તિ છે એનું પરિણામશીલપણું, પરિણામશીલપણું શુદ્ધ પરિણામશીલપણું શું છે, એ રીતે પ્રકાશ શક્તિની પરિભાષા કરવામાં આવી છે, વ્યાખ્યા કરવામાં આવી છે. બધી શક્તિમાં એક જ પદ્ધતિ છે, અને એ પદ્ધતિથી એમ સમજાય છે કે આ પ્રકારે ગુણની પરિભાષા કરનાર એ પરિણામ સુધી પહોંચ્યા વિના એ ગુણને પરિભાષા કરી શકે નહીં. એમાંથી એમને સ્વભાવનું જ્ઞાન, આત્મજ્ઞાનની પ્રસિદ્ધિ થયા વિના નથી. એટલે એ રીતે જે ગુણ અથવા સ્વભાવને વ્યક્ત કરે છે એ વ્યક્ત કરનાર આત્મજ્ઞાની પુરુષ છે એમ ત્યાંથી ઓળખી શકાય છે. હજુ ક્યાં સુધી એનો છેડો જાય છે બોલ સર શૈલી ઉપરથી, કેમ કે વાણી વગર ખબર નથી પડતી. ધર્માત્મા પણ મૌન રહે તો ખબર ન પડે કે આમને આત્મજ્ઞાન છે કે નહીં, પણ બોલે તો બહાર પડે. તો એ બોલે તો કેવી રીતે ખબર પડે? આત્મજ્ઞાનની વાતો તો પંડિત વિદ્વાનો પણ કરે અને જ્ઞાનીઓ પણ કરે. બેને ડિસ્ટિંગ્વિશ કેવી રીતે કરવા, કેવી રીતે જુદા પાડવા? કે એની અંદર અનુભવ નિતરતો હોય છે, જ્ઞાનીની વાણીમાં સ્વાનુભવ નિતરતો હોય છે. સ્વાનુભવનો કોઈ જુદી જાતનો રણકાર હોય છે, જેમ રૂપિયો ખોટો પણ ખખડે ને સાચો પણ ખખડે, ખખડવા ખખડવામાં ફેર છે. છાપ ભલે એક સરખી હોય એમ શબ્દ ભલે એક સરખા હોય પણ એના રણકાર જુદા હોય છે, અને એના ઉપરથી આત્મજ્ઞાન એમાં નીતરે છે, એમાં આત્મજ્ઞાનનો રસ ટપકે છે, એમાં જ્ઞાનની શાંતિને અને અનુભવની ધારા વ્યક્ત થાય છે, એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે. એને જ્ઞાનીની વાણીથી અજ્ઞાનીની વાણી જુદી પડે છે એમ કહેવામાં આવે છે. જોકે એ વાણી સંબંધમાં તો ઘણું પ્રકરણ વિસ્તારવાળું છે, ઘણા ઘણા એના ચિહ્નો છે, એને જુદા પાડવાના ઘણા લક્ષણો છે, અને એ પ્રકરણ ચાલે ત્યારે એનો વિસ્તાર વિશેષ થવા યોગ્ય છે. અહીંયા તો વિષયાંતર થઈ જાય છે, એટલે એ વિષય નથી લેતા. પણ જ્ઞાન ગુણ માત્ર એમાંથી શું કહેવું છે, થોડો વિશેષ ઊંડો વિચાર એનો છે. અમે આજે
નિર્વિકલ્પ અને સ્વસંવેદન નહીં કહ્યું, જ્ઞાન વિશેષ તે વિકલ્પ સહિત છે. તો જે સ્વસંવેદન જ્યારે થાય છે, એટલે અનુભૂતિ જ્યારે થાય છે, ત્યારે જ્ઞાન વિશેષમાં થાય છે. તો એ નિર્વિકલ્પ જ્ઞાન વિશેષ જ તે વખતે નિર્વિકલ્પ પરિણામે છે કે ત્યારે જ્ઞાન વિશેષની શું સ્થિતિ છે?
ત્યાં જેવું જ્ઞાન સામાન્ય છે તેવું જ્ઞાન વિશેષ પણ પદાર્થ થાય છે. કેમ કે જ્ઞાન વિશેષ જ્ઞાન સામાન્ય તરફ જોઈએ, અથવા જ્ઞાન વિશેષમાં પણ જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થયો, એટલે જ્ઞાન વિશેષ. પણ જ્ઞાન વિશેષનો એક ધર્મ શું છે કે જે જ્ઞેયો સામે હોય તદાકાર થઈ જાય. તો અહીંયા એને પોતાના સામાન્ય સ્વરૂપને સંમત થયું એટલે જ્ઞાન વિશેષ પણ
સ્વસંવેદન એટલે અનુભૂતિ પણ જ્ઞાન વિશેષમાં થાય,
એટલે ત્યાં આવિર્ભાવ થઈ ગયો.
તે વખતે જ્ઞાન વિશેષ નિર્વિકલ્પ પરિણામ
અજ્ઞાની જીવને જ્ઞાનમાં જ્ઞાનનું વેદન રહેલું હોવા છતાં લક્ષ્મણ નથી આવતું, તો ત્યાં લક્ષ્મણ નહીં આવવાનું કારણ શું? કે લક્ષ બીજા ઉપર છે એટલે લક્ષમાં આવતું નથી. લક્ષ રાગ ઉપર છે અથવા રાગના વિષય ઉપર લક્ષ છે અથવા અન્ય જ્ઞેય ઉપર લક્ષ છે અને પોતા ઉપર લક્ષ નથી, માટે તે જ્ઞાનમાં નથી આવતું. કેમ કે કાન ખુલ્લા છે છતાં લક્ષ જોવામાં હોય તો કાન ખુલ્લા હોવા છતાં સંભળાતું નથી, અથવા સંભળાતું હોવા છતાં નહીં સંભળાતું એવી પરિસ્થિતિ સ્પષ્ટ છે. એ જ પ્રકારે જ્યારે લક્ષ ન હોય ત્યારે એ કોઈ બીજા વિચારમાં માણસ ચડેલો હોય ત્યારે આંખ ખુલ્લી હોય તો જોતો નથી, જેમ કે લક્ષ લીધે છે એમ પોતાના વિધન ઉપર લક્ષ નથી તો પોતાના વિધનનો એને ક્યાંય ખ્યાલ નથી આવતો છે કે નહીં, એટલે એને હોય હોવા પણ નહીં હોવા બરાબર થઈ પડે છે. એ પરિસ્થિતિ પ્રેક્ટિકલી તો સમજાવી છે. નથી પકડી શકતો એનું કારણ લક્ષ બીજા ઉપર છે એમ કેવું. સૂક્ષ્મતા તો શું છે, જ્યાં પ્રયોજન છે ત્યાં સૂક્ષ્મતા છે. જ્યાં પોતે પ્રયોજન સ્વીકાર્યું છે માન્યું છે ત્યાં જીવની સૂક્ષ્મતા આવે છે અને જ્ઞાનની સૂક્ષ્મતા રહેલી છે. કેમ કે સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા પ્રયોજન સાથે ચાલી જાય છે. જ્ઞાનની જે જ્ઞાનમાં તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા છે એ પ્રયોજન સાથે જોડાય છે. એટલે જ્યાં પ્રયોજન છે ત્યાં તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા આપોઆપ જ થઈ જશે. જેમ કે જગતમાં પણ આપણે કોઈ વાટાઘાટ ચાલે છે, નેગોશિએશન થઈને આપણે કહીએ છીએ, ત્યાં શું છે કે આપણું પ્રયોજન આપણે પહેલેથી પાકું કરીને બેઠા હોય છે દરેક માણસ. તો એ ગમે તેટલી કોઈ માણસ આડી અવળી વાત બીજી ત્રીજી રીતે સમજાવવાની કોશિશ કરે છે અને એ પોતાના પ્રયોજનના ઠેકાણે લઈ જવાનો પ્રયત્ન કરે છે, એમાં એની કેટલી સૂક્ષ્મતા છે સમજાવવાની. એટલે ખરાક મફતના ભાવે માગ માગે તો પણ પોતાના ભાવે વેચે છે કે નહીં એ સમજાવવામાં કેટલી સૂક્ષ્મતા છે. કે ઘરાકને ખોટું લાગે નહીં અને છતાં પોતાનું ધાર્યું ખરીદી ઘરાકનું ધાર્યું ન કરે.
એટલે પ્રયોજન લક્ષી વ્યાપાર એ જ સૂક્ષ્મ અને તીક્ષ્ણ છે.
પ્રયોજન લક્ષી જ્ઞાનનો વ્યાપાર હંમેશા સૂક્ષ્મ અને તીક્ષ્ણ હોય જ થઈ જ જાય, બહુ કુદરતી છે, એકદમ સાયન્ટિફિક છે. પોતાનું પ્રયોજન સમજાવવું જોઈએ. સ્વાધ્યાય છે ને આપે છે, આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ છે ને માટે કે આપણું પ્રયોજન કોઈ રીતે આપણને સમજાય એની કિંમત આવે. જેટલી કિંમત છે એટલી કિંમત જો સમજાય તો આપોઆપ એ વિષયની સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા ઉત્પન્ન થઈ જાય. આપોઆપ જ થઈ જાય, કરવી પડે નહીં. પહેલેથી જ સહજતા આવે છે અને પહેલેથી જ ઉત્તમતા છૂટવા માંડે છે. એ માર્ગની પદ્ધતિ એવી જ છે કે જેની અંદર ઉત્તમતાનો પહેલેથી જ નાશ થાય, પહેલેથી જ અભાવ થતો જાય અને સહજતા ચાલુ થાય.
દશાનો પણ એવો જ સ્વભાવ છે, પર્યાયનો પણ એવો જ સ્વભાવ છે.
વસ્તુ પોતે ત્રિકાળ શુદ્ધ છે તો પછી તેને વર્તમાન પરિણતિની અપેક્ષાની શું જરૂરત છે? એના વગર પણ શુદ્ધત્વનું વેલ્યુ માને છે. ખરેખર વસ્તુ તો વર્તમાન પરિણામની અપેક્ષા વગરની જ શુદ્ધ અને સમૃદ્ધ છે. અપેક્ષા તો નબળાને હોય પણ જે પોતે અનંત સામર્થ્યથી ભરપૂર હોય એની પણ અપેક્ષા હોય એને એક સમયની શુદ્ધ પર્યાયની કે અશુદ્ધ પર્યાયની કોઈ અપેક્ષા નથી. તો એની શું કહે છે કે પર્યાયમાં નિગુણપણું હો કે પર્યાયમાં સિદ્ધપણું હો, મારે સ્વીકારીને કાંઈ લેવા દેવા નથી. બે એક્સ્ટ્રીમ પોઈન્ટ લીધા છે, એક બાજુ નિગુણ દશા, એક બાજુ સિદ્ધ દશા. તો સ્વીકારીને એની કોઈ અપેક્ષા નથી પણ એ સ્વીકારી કોઈ બીજો નહીં સવાલ આપ્યો છે એ ત્રિકાળી છે તે પોતે છે એમ ગ્રહણ કરવું અને એમ ગ્રહણ કરતા પર્યાયની ચિંતા નહીં રહે. પર્યાયની ચિંતા નહીં રહે એટલે પર્યાય દ્રષ્ટિ પણ રહેશે નહીં. એનો લાભ છે ખરેખર શ્રીકાળી શુદ્ધને એક સમયના પરિણામની કોઈ અપેક્ષા છે નીતરાગી પ્રતિમાજીના દર્શન કરતા સ્વસંવેદન ઉત્પન્ન થાય છે. હવે સોનગઢ જ્યારે સુંદર ભગવાનની પ્રતિમાજી આવ્યા હજુ પ્રતિષ્ઠા થઈ નહોતી, છતાં તે પ્રતિમાજીના દર્શન કરતા પૂજી ગુરુદેવની આંખમાં આંસુ આવી ગયા, તે પણ શું સ્વસંવેદન થયું કહેવાય? અથવા ગુરુદેવ શ્રીને ભગવાન પ્રત્યે ભક્તિ કેટલી હતી એનો એક જીવંત પુરાવો છે. વાત એમ બની છે કે પૂજ્ય ગુરુદેવ ત્યાં સિમંદર ભગવાનના પ્રત્યક્ષ સમાગમમાં હતા, આયુષ્ય પૂર્ણ કરીને અહીંયા આવ્યા પછી એમને આત્મજાગૃતિ થઈને ધર્મદશા પ્રગટ થઈ મોક્ષ માર્ગ પ્રગટ થયો. મોક્ષ માર્ગ પ્રગટ થતા સામેકવાસી સંપ્રદાયમાં કુલ ધર્મે જન્મ લીધો હોવા છતાં પરિવર્તન તૂટી છે. પ્રથમ પ્રસંગ હતો એટલે જે પરમાત્માના વિયોગથી અહીંયા આવી પહોંચવાનું થયું, વિયોગ થઈ ગયો, એ પરમાત્મા પાછા જાણે ફરીને આવ્યા હોય એવી સંયોગની પરિસ્થિતિ થતા એ સંયોગમાં પણ ભાવાન્વિત થનારને અશ્રુ આવે છે. અમે એવા ઘણાને જોયા છે કે પોતાના સ્વજનને ઘણા વખતે મળે તો પ્રથમ તો રડી પડે, આ દીકરી ઘણી થતી નથી. એવી જ રીતે જેને અત્યંત પ્રેમ હોય છે એને અશ્રુ આવે છે. ગુરુદેવને પોતાના ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ હતો એની પ્રસિદ્ધિ થઈ છે, એ વાત તો બહુ સ્પષ્ટ છે. એ તો એક જીવંત દ્રષ્ટાંત છે આપણે સામે, પણ આપણને એમ કેમ થતું નથી કે થાય છે એ જરા વિશેષ વિચારવાની કેમ જાય છે કે એવી ભક્તિ જો ગુરુદેવને આવી તો એવી ભક્તિ તો આપણને પણ આવવી જોઈએ કે ના આવવી જોઈએ? તો એ ભગવાન પ્રત્યે ખરેખર ભક્તિ છે એ વાત કઈ સાધારણ ભક્તિ હોય છે કે માણસ દર્શન કરવા આવે છે, પૂજન કરે છે, પણ અહીંયા સાધારણ પરિણામો બહુ કામ કરતા નથી. એવું અનેક વાર કરીને જીવ પાછો બીજે રસ્તે ચડી ગયો છે. સારું એવું તીવ્ર રસ વાળું યોગ્ય પરિણામ આવે તો એનું કઈક અસર લંબાય છે, એનું કઈક ફળ આવે છે, અને એટલા માટે એવા સામાન્ય પરિણામને કઈ કિંમત આપવામાં આવતી નથી. કોઈ વિશિષ્ટ પરિણામ થાય તો જ એની કિંમત આપવામાં આવે છે. અથવા વેદજ્ઞાનના ફળ સ્વરૂપે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે.
વિકલ્પ પણ આવે છે કે દોગાની કહે છે ને જ્ઞાન ને રાત્રિ જુદા પડી ગયા એમ વેદના વિકલ્પ પ્રોસેસ માં વિકલ્પ પણ આવે છે.
એટલે એ વિકલ્પ છે, એ પ્રયાસકાળ છે, પ્રયત્ન કાળ છે, અને એ પ્રયત્નનું ફળ તે નિર્વિકલ્પ સ્વરૂપ છે. એમ એ પ્રયત્ન છે, એ પ્રયત્નનું ફળ છે. અહીંયા પ્રયત્નના ફળની વાત ચાલી છે. એ સ્વચ્છ વિષ્ણુ ગાથામાં મુમુક્ષુ જીવને વેદ જ્ઞાનનો પ્રયાસ હોય છે અને જ્ઞાન દશા થતાં એનું ફળ આવે છે. પછી જ્ઞાન દિશામાં, જ્ઞાન દશામાં પણ સંવિકલ્પ કાળમાં એ પ્રયત્ન રૂપે છે અને પાછા એના ફળ સ્વરૂપે વારંવાર નિરંતર દશા આવે છે. એટલે એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે કે જેના અંતે ફરી ફરીને શુદ્ધોપયોગની દશા પ્રગટ થાય છે.
ત્યાં એ વિકલ્પ છે એ પ્રયત્ન રૂપે છે કે વિકલ્પની પાછળ કોઈ ભાવ છે?
ખરેખર તો વેદ જ્ઞાન વિકલ્પ રૂપે છે જ નહીં, એ તો મુક્ષિતા છે. કાલે કાલનો જે પરમશય છે એ ઘરે આવે છે. વેદ જ્ઞાન વિકલ્પ રૂપે નથી પણ વેદ જ્ઞાન પ્રયોગ રૂપે છે. વેદ જ્ઞાન વિચાર રૂપે નથી પણ વેદ જ્ઞાન પ્રયોગ રૂપે છે. એટલે વિચાર છે એ થિયરિટિકલ નોલેજના વિભાગમાં જાય છે અને પ્રયોગ છે તે પ્રેક્ટિકલ નોલેજના વિભાગમાં જાય છે. આમ બે પ્રકારનું જે જ્ઞાન છે એમાં ભેદ જ્ઞાન છે એ પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે, એ થિયરિટિકલ નોલેજનો વિષય નથી. એમ છે પૂર્ણતાને લક્ષી શરૂઆત, એ જ વાસ્તવિક શરૂઆત છે. તેમાં સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા કેવી રીતે જોઈએ? પૂર્ણતાને લક્ષી જેને વાસ્તવિક શરૂઆત થાય છે તે જીવને, તે મુક્ષુ જીવને સંવેજ્ઞાન અને સ્વાનુભવ નહીં થયો હોવા છતાં એને પોતાના પરિણામમાં પોતાનું જે લક્ષ્ય છે પૂર્ણ સિદ્ધિનું એને અનુસરીને પરિણામની ચાલ ગોઠવાય છે. એ પરિણામની સૂક્ષ્મતા છે અને એમાં ક્યાંય પણ પોતાનું હિત થાય નહીં અને હિત થાય એવી જાગૃતિ છે તે તીક્ષ્ણતા છે. એ રીતે સૂક્ષ્મતાની તીક્ષ્ણતા પોતાનું જે પ્રયોજન પૂર્ણ શુદ્ધ થવું છે તેને અનુસરીને ગોઠવાઈ જાય છે. એ પહેલા આપણે વાત થઈ કે પ્રયોજન સાથે સૂક્ષ્મતા અને તીક્ષ્ણતા જોડાય છે. એ જેની વાસ્તવિક શરૂઆત થાય છે પૂર્ણતાને લક્ષે એને એ પ્રકારે એમ છે.
ત્યાં લક્ષ્ય રૂપે સિદ્ધ પદ લેવું કે કેવળ જ્ઞાન
પૂર્ણ શુદ્ધિ, કેમ કે કેવળ જ્ઞાનનું સ્વરૂપ પણ જણાયેલું નથી પણ પોતાની અશુદ્ધિનો ખ્યાલ આવે છે અને પોતાની અશુદ્ધિનો સર્વથા અભાવ એનું નામ પૂર્ણ શુદ્ધિ. એ પૂર્ણ શુદ્ધિ તો પ્રગટ નથી થઈ એટલે અસ્તિત્વ એની પોઝિટિવ સાઈડનો અનુભવ નથી એટલે એનું જ્ઞાન નથી આવતું. પણ નાસ્તિથી એનું જ્ઞાન આવે છે કે અશુદ્ધિનો સર્વથા અભાવ.
સિદ્ધ પદ ત્યાં પણ સમજવા યોગ્ય ખરું?
પૂર્ણ
જ્ઞાન એટલે કેવળ જ્ઞાન ને ત્યાં
સમજવું સિદ્ધ પદ છે. તેમાં સર્વ ગુણ શુદ્ધ પર્યાય છે. જો કોઈ કેવળ જ્ઞાન હોય ત્યારે બીજા ગુણ પણ શુદ્ધ પરિણામ છે પણ માત્ર એ ગુણની પર્યાય બધા ગુણોનો શુદ્ધ પરિણામ એવું જે પૂર્ણતાનો લક્ષ્ય. કેમ કે પોતે તો સર્વાંગ શુદ્ધ થવા માંગે છે. માણસ નાય છે તો પણ એમ નથી વિચારતો કે અમુક પ્રકારની અશુદ્ધિ રહે એનો વાંધો નહીં, એવું કઈ વિચારે છે. પૂરેપૂરી શુદ્ધતા કરવા માંગે છે. જોકે કેટલાક ડાઘ ન ભૂસાય એવા હોય છે શરીર ઉપર પણ ઈચ્છતો નથી કે મને કોઈ ડાઘ રહે. એમ પૂર્ણતાના લક્ષ્ય વાળો પોતાની નિષ્કલંક દશાને ચાહે છે. એ એનું ધ્યેય છે, એ એનો ગોલ છે અને સ્થાપનામાં પણ એ જ વાત છે. ભગવાનને પૂર્ણ પદની આપણે સ્થાપના એટલા માટે કરીએ છીએ કે આપણો એ આદર્શ છે, આપણું એ ધ્યેય છે, એને સારી રીતે સ્થાપીએ છીએ. મૂર્તિમંત રૂપે એને સુદૃઢપણે સ્થાપીએ છીએ એવું પણ એની અંદર એક અભિપ્રાય રહેલો છે. સ્થાપના મૂર્તિમંત રૂપે એની સ્થાપના બનાવે. આ દેશભક્તો નથી કરતા ભારત માતાની મૂર્તિ બનાવે છે કે નહીં, છે કોઈ એવી ભારત માતા? એવી કોઈ ભારત માતા નામની સ્ત્રી નથી. પણ મૃત્યુ એ કરી નાખે છે. એ શું બતાવે છે કે એનો એ વિષય ઉપરનો ગાઢ ભાવ. એમ જ્યારે પોતાને પોતાના સ્વરૂપની ગાઢતા, દેહની ગાઢતા, અવગાઢતા ઊભી થાય છે ત્યારે મૂર્તિની પણ સ્થાપના પરમાત્મા કરે છે, મૃત્યુ પણ કરે છે. એ પોતાના ભાવની અવગાઢતાની પ્રસિદ્ધિ છે. એવી અવગાઢ દશા આવે પછી કામ ખરેખર શરૂ થાય. એક વખત ગાઢ દશા થવી જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ પરમ પૂજ્ય માતાજીના વચનામૃત ઉપરના પ્રવચનમાં વૈરાગ્યને રાગના અભાવપૂર્વકનો ભાવ એમ સમજાયું છે. વિશેષ ખુલાસો એટલે કયા વચનામૃતમાં છે એ વાત છે કે વચનામૃત નંબર અને સંખ્યા હોય તો આપણે ત્યાંથી વિચારીએ. કેમ કે કોઈ એક શબ્દ અનેક ભાવમાં વપરાય છે તો ત્યાં એ જ ભાવ સમજાવવાનો અભિપ્રાય છે કે એ વિચારવું જોઈએ. વૈરાગ્ય શબ્દ પણ એવી જ રીતે જુદા જુદા અર્થમાં જુદી જુદી ભૂમિકામાં એનો પ્રયોગ છે. મનુષ્યને, જ્ઞાનીને, મુનિને ત્રણેય વૈરાગ્ય હોય છે. શબ્દ એક છે, ત્રણેય ભૂમિકામાં વૈરાગ્ય ભાવની પરિસ્થિતિ જુદી જુદી છે. તો અહીંયા શું પ્રકરણ ચાલે છે આ વચના મૃતમાં એ વાત સ્પષ્ટ થઈને અર્થ કરવો જોઈએ. મોક્ષનો જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી મોક્ષનો વૈરાગ્ય કોને કહેવાય એ સમજવું મોક્ષ માટે પ્રયોજનરૂપ છે. તો મોક્ષ સુધી જ્ઞાની થયા નથી એટલે રાગનો તો એને અભાવ નથી, તો પણ મોક્ષને વૈરાગ્ય હોવો જોઈએ એ વાત તો ઉપદેશમાં પ્રસિદ્ધ છે. એ વૈરાગ્યનું સ્વરૂપ કેવું છે? કે રાગ પ્રત્યે નિરસતા આવે, રાગના વિષયો પ્રત્યે નિરસતા અને ઉપેક્ષા આવે એ સામાન્ય વાત છે. પણ દરેકને પોતાના ઉદયમાં રાગનો ઉદય અને રાગના વિષયમાં પણ ઉદય સાથે રસનો સંબંધ છે. તો ઉદયમાં નિરસ થવું, ઉદય કાળે નિરસ થવું એનું નામ મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય છે. એવો વૈરાગ્ય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આત્મજ્ઞાનના વિષય સંબંધનું જ્ઞાન, એનો રસ, એનો રંગ, એ જ્ઞાનનો રંગ ચડતો નથી. વિનોદજીએ તો એ વાત ખાસ કરી છે કે શ્રુતનું અવગાહન, સત્શ્રુત જેને કહેવામાં આવે છે, આત્માનું શ્રુત સત્શ્રુત છે, એ સત્શ્રુતનું અધ્યયન, સત્શ્રુતનું અવગાહન ઇન્દ્રિય વિષયોના નિરોધ વડે કરવું. એટલે શું કે તમે સત્સ્વરૂપનું જ્ઞાન અથવા સત્શ્રુત જ્ઞાન ત્યારે તને લાગુ પડશે અથવા એની અસર આવશે કે તારે રાગ રસની પરિણતિમાં ફેર પડ્યો હશે ત્યારે વિકલ્પ અને પરિણતિ બંનેમાં ફેર પડે છે અને ત્યાં સુધી જ્ઞાન ચડતું નથી. ક્ષોભસમ હોય તો ધારણા થાય પણ એ જ્ઞાન ચડતું નથી. આત્માને એ જ્ઞાનનો નાશ જ્ઞાન ચડે ત્યારે છે ધારણા માત્ર છે, એ તો કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન બ્યુરો આપણે થવું ન જોઈએ, એ ઇન્ફોર્મેશન ભેગી કર્યા કરો, ઘણા પુસ્તકો વાંચો, ઘણા શ્રોતાઓને સાંભળો, ઘણું ઘણું જાણવાનું મળશે, ઘણું ઘણું સમજવાનું મળશે. એ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન છે. એવી દુકાન ખુલવી જોઈએ નહીં. જ્ઞાન કઈ રીતે પરિણમે, એ જ્ઞાન કેવી રીતે છે, એના પ્રયત્નમાં સ્વાધ્યાય છે. એ પ્રયત્ન કાળ તે સ્વાધ્યાયનો કાળ છે. એવી ગંભીરતાપૂર્વક સ્વાધ્યાય શરૂ કરવો જોઈએ, એવી ગંભીરતાપૂર્વક સ્વાધ્યાય હોવો જોઈએ. તો એ સ્વાધ્યાયનો કાંઈક ફળ આવવાનો સંભવ છે. નહીતર સ્વાધ્યાય કરતા કરતા બધા અવસ્થા બહુ ભાગ તો લગભગ આવી ગઈ હોય છે મોટા ભાગનામાં, કેમ કે યુવાનોની સંખ્યા ઓછી છે. એ પરિસ્થિતિ થઈ જવાની, કેમ કે પોતાને એ કેવી રીતે પરિણમે એ જાતની ગંભીરતાથી એ વિષયને હાથમાં લેવામાં આવતો નથી. અને એ એટલી ગંભીરતા નથી આવતો એનો અર્થ કે એના લાભ નુકસાનનું ખરેખર મૂલ્યાંકન થયું જ નથી. પણ સ્વાધ્યાયથી કેટલો લાભ થાય છે એનું ડિવેલ્યુએશન થયું છે. જેવો તકે છે કલાક અઢી કલાક સમય મારો આપે છે, પણ એનું વેલ્યુએશન જે રીતે જેટલું થવું જોઈએ એટલું નથી થતું, એનો લાભ નથી થતો. પછી એક રૂઢિ થઈ જાય છે, એક વિવાદ થઈ જાય છે, એક પદ્ધતિ થઈ જાય છે. જેમ બીજા બીજા સંપ્રદાયોમાં પૂજા ભક્તિ પ્રતિક્રમણ સામાયિક એવી પદ્ધતિ થઈ ગઈ છે, રૂઢિ થઈ ગઈ છે, એમ આપણે ત્યાં પણ એક રોજ સ્વાધ્યાય કરવાની રૂઢિ અને પદ્ધતિ થઈ જાય શાસ્ત્રમાં, એ યોગ્ય નથી. ઘણો ગંભીર વિષય છે અને એનો લાભ પણ ઘણો છે. ન સમજે તો એનું નુકસાન પણ, એની ગંભીરતા ન સમજે તો અગંભીરતાને લઈને થતું નુકસાન પણ ઘણું છે. વેપાર તો હીરાના ઘીરાના કિંમતી વેપાર કરતાં પણ વધારે કિંમતી વેપાર છે. એટલી ગંભીરતા આ વિષયના પ્રવેશ કરતી વખતે અને ચાલતી વખતે હોવી ઘટે છે. નહીંતર લાભના ની જગ્યાએ નુકસાન થતાં ભાર નહીં લાગે.